તારીખ 27/11/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 401 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 273
162 જગત આખું ધર્મના નામે ધર્માયેલું છે. ધર્મના નામે જે ભૂલ ઉભી રહેલી છે દુનિયા, એ વાત મૂળથી પકડે સ્પષ્ટ કરે છે. અને તેથી વ્યવહાર રત્નત્રયમાં જેણે કિંમત માની છે, હિત માની છે, એને આ વખત જરા કઠણ લાગે છે, કઠોર લાગે છે. વ્યવહાર રત્નત્રયનો ભાવ તો સાધકને પણ આવે છે, મુનિ દશામાં પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ તો ભાવલિંગી મુનિરાજને પણ હોય છે, હોય છે. ત્યારે શાસ્ત્રમાં એવી કથન શૈલી પણ આવે છે કે સાધકને એના પરિણામમાં સાધકની ભૂમિકાને યોગ્ય ગુણસ્થાનને યોગ્ય વ્યવહાર હોય, બીજા પ્રકારે એનો વ્યવહાર ચલાવી લેવાય જ
નહીં,
અથવા પરિણામ વ્યવહારના એવા આવવા જોઈએ, એવા આવવા ઘટે છે સ્થાન અનુસાર, અને એવા જ પરિણામ આવે એમ એક બાજુથી એનો જાણે કે આગ્રહ હોય, એમ શાસ્ત્રમાં સત્શાસ્ત્રમાં પણ વચન શૈલી આવે, કથન શૈલી આવે, અને એવી કથન શૈલી આવતી હોવા છતાં પણ જ્યાં આત્મા સારભૂત છે, અંતર્મુખ વળવાનો જ્યાં વિષય છે, નિરૂપણ છે, ઉદ્દેશ છે, ત્યાં એ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ નિસાર છે, અસાર છે, અથવા સારભૂત છે, અને સ્પષ્ટ થાય છે કે એમ માનનારે એ પરિણામને છોડીને સિદ્ધાલય સુધી પોતાના ધ્યેયને પ્રાપ્ત કર્યું છે. જેવો સિદ્ધિમાં ગયા એને વ્યવહાર રાખો કે ન રાખો, ન રાખો તો કેમ કરતા ન રાખો, કે એવું માન્યું તું પહેલેથી, એવું વિચાર્યું તું પહેલેથી, એવો અભિપ્રાય હતો પહેલેથી કે આ છોડવા યોગ્ય છે,
બરાબર,
ભલે જે તે સ્થાનમાં તે તે ભૂમિકાના પ્રમાણમાં આવશે તો પણ, અને યથાસ્થાને આવવા જોઈએ એવું મર્યાદિત રીતે સંમત કરવા છતાં પણ અંતર્મુખ પરિણમન એ નહીં હોવાથી શા માટે એમ કહેવામાં આવે છે કે વ્યવહાર રત્નત્રયના પરિણામ એ જીવનું અંતર્મુખ પરિણમન નહીં હોવાથી, અને પ્રયોજન અંતર્મુખ થવાનું હોવાથી તેનો નિષેધ
કરવામાં આવે.
યોગમાં અને શુદ્ધ ભાવમાં સાધક આવે છે ખરા, પણ એને ખટક છે, એનો નિષેધ છે,
બરાબર,
કે મારે તો અંતર્મુખ રહેવું છે, પરિપૂર્ણ અંતર્મુખ થવું ને રહેવું એ જ મારું કર્તવ્ય છે, એ જ મારું કાર્ય છે, એ જ મને ઉપાધિ છે, મારું એટલું પ્રયોજન છે, પણ એટલી શક્તિ ન હોય પુરુષાર્થમાં ત્યારે આવે છે તો પણ એ એમાં રહેવું છે ને એ કરવું છે, મન પુરુષાર્થ ને લઈને એમ થઈ આવે છે એટલું એને જ્ઞાન થાય. આવવા જોઈએ ને હોવા જોઈએ એમ કહેવા પાછળ એવો હેતુ છે કે એવા વ્યવહાર ઉચિત વ્યવહારને ઉડાડીને કોઈ અનુચિત વ્યવહારને સ્થાપે ત્યારે એની સામે એવી અપેક્ષાથી મર્યાદાથી, અપેક્ષા એટલે મર્યાદાથી કહેવું પડે છે કે ત્યાં એમ જ હોય ને બીજી રીતે હોય
નહીં. બરાબર.
જેમ કે જૈનના નામે પણ ભગવાનના પ્રતિમાને ઉડાવી આખો સંપ્રદાય ચાલે છે.
બરાબર.
અને એમ માને છે કે અમે બધાથી ઊંચા છીએ, અમે જે વાયુકાયજીની એકેન્દ્રિયાજીની દયા અપાવીએ છીએ, અમારે એવી ચર્યા આવી સૂક્ષ્મ અને ઉચ્ચ કક્ષાની ચર્યા બીજા જૈનોમાં પણ નથી. અને એ એક પ્રકારની પ્રધાનતા કરીને મંદિર આદિમાં જે હિંસા થાય ભગવાનને સ્થાપો તો મંદિર
બનાવવું પડે,
એમને એમ તો કઈ સ્થાપી શકાય છે કે ત્યાં એવો આગ્રહ રાખવામાં આવે કે નહીં શાશ્વત સનાતન માર્ગમાં અનાદિ અનંત અયંત પ્રતિમા જીવ પ્રતિમા જૈન્દ્ર દેવ તેમના લક્ષ્ય શુભાવ હોવો જોઈએ, હોય છે ના આવે એવું બને નહીં
બનાવી
અને એ વ્યવહારનું સ્થાપન કરવું. તો એના દ્વારા સ્થાપવાનો હેતુ જે નિશ્ચયને સ્થાપવાનો હેતુ છે, સ્વરૂપનું નિર્દેશન કરવાનો હેતુ છે, એનો એમાં નિષેધ થાય છે.
બરાબર.
એમ કે વ્યવહાર વ્યવહારને માટે નથી, વ્યવહાર નિશ્ચયને બતાવવા માટે
છે.
એ પણ એમને દરેક ઉત્તો રહેલો
છે,
તેથી એનું કંઈક સ્થાન આપ્યું છે. પણ એમાં જેને સર્વસ્વ મનાય છે એ સારભૂત છે એમ મનાઈ જાય છે, એવી ભૂલ કાઢવા માટે આત્મા જ એક સાર છે. ગુરુદેવ તો એ સંપ્રદાયનો કુદરતી જિજ્ઞાસ સામાજિક રીતે સંપ્રદાયનો ભોગ પૂર્વક મને વશ મતી હોય છે એટલે જલ્દી છૂટવો મુશ્કેલ છે. છતાં પણ સત્યના સંશોધન જીવો, સત્યને પ્રાપ્ત કરવા વાળા જીવો અને સત્યનો આદર્શ છે જેને એ જીવો બહુ સહેલાઈથી એમાંથી મુક્ત થઈ શકે છે.
બરાબર.
નથી થઈ શકતા એવું નથી. વ્યવહારત્નત્રયનો વિકલ્પ સાર નથી. અહીંયા કોની સાથે સારા સારનો વિવેક કરવામાં આવે છે કે શુદ્ધ આત્મા જે પરમાત્મ તત્વ છે એને સામે રાખીને સારા સારનો વિચાર કરવામાં
આવે છે.
પોતાનું જે પરમ સ્વરૂપ છે, ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, સાક્ષાત ચિંતન છે, એની પાસે શુભરાજરૂપ વ્યવહાર અસાર કહેવામાં આવે તો એમાં શું અનુચિત છે? કેમ કે વ્યવહારત્નત્રયનો જે રાગ છે એ રાગ છે, એ દોષરૂપ છે. કેમ કે રાગ વિતરાગતા નથી, રાગ માં વિતરાગતા નથી, વિતરાગતાથી વિરુદ્ધ એવું જે પરિભ્રમણ તેને રાગ કહેવામાં આવે છે. એ દુઃખરૂપ છે, દોષરૂપ છે, અથવા તેમાં કશાયની મલિનતા અસ્તિત્વ ધરાવે છે, મોજુદગી ધરાવે છે. અને શુદ્ધ આત્મા એ શુદ્ધ નિરંજન નિષ્કષાય તત્વ છે, પોતાનું મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે, જે સર્વથા સર્વસ્વપણે ઉપાધિ છે એવું સ્વરૂપ છે. તેથી તે સારભૂત એને કહીએ જ્યારે વ્યવહાર વિકલ્પ માત્ર ને પણ અસાર નિસાર કહેવામાં
આવે
એ યોગ્ય છે. ત્યારે ત્રિકાળી સ્વરૂપ છે, આશ્રય કરવા લાયક છે, અને અનંત સુખ શાંતિ નો ભંડાર પણ પોતાના સ્વરૂપમાં ભરેલો છે કાયમ માટે. એક સમયની પર્યાય છે અશાશ્વત અનિત્ય હોવાથી, એક સમયનું આયુષ લઈને જે ઉત્પન્ન થાય છે, બીજા સમયે જેનું અસ્તિત્વ હોતું નથી, એમાં શું સાર છે? માણસ તાવડી લે તો ટકેલી નથી, માટી નીકળી છે, માટું લે તો પણ વધારે ટકેલું નથી, કાપડ ખરીદે તો
ટકાવ
ફાટી જાય, ફડકે રહીએ ધોવા મૂકે ત્યાં
ન લેવાય,
મકાન બનાવે તો કે ચાંદી ને પાય બનાવે, શરીર તો સગાય રહીએ એવું એવું જળવાય રહીએ એવો ઉપાય કરો. જીવનું મૂળ સ્વરૂપ શાશ્વત હોવાથી, નિત્ય હોવાથી, અનાદિ અનંત હોવાથી, એ બધે જ નિત્યતા ચાહે છે. જ્યાં જ્યાં મહત્વ કરે છે એવા બીજા સંયોગિક અનિત્ય પદાર્થોમાં પણ નિત્યતા ઈચ્છે છે. નિત્યતા બનાવી રાખવાનો એક મિથ્યા ખોટો પ્રયત્ન પણ કરે છે. એ એમ સૂચવે છે કે એને નિત્યતા એને વિચે છે, એનું એ સ્વરૂપ છે અને તે યોગ્ય પણ છે. તો પછી એના જ પદાર્થમાં, પોતાના જ પદાર્થમાં, આત્મ પદાર્થમાં બે અવયવ છે, એક નિત્ય છે ને એક અનિત્ય છે. જે પર્યાય અંગ છે
બરાબર
તે અનિત્ય અંગ છે, વિભંગ અંગ છે. વિભંગ એટલે ભંગ પડી જાય છે, તેની તે પર્યાય રહેતી નથી. બીજી પર્યાય આવે છે તે પહેલી પર્યાયથી તદ્દન વ્યતિરેક હોય છે, હોય છે, એના કાળમાં પણ એ નથી હોતી. એ જુદી છે કેમ સર્વથા? કે એના કાળમાં નથી, એક પર્યાયના કાળમાં બીજી પર્યાયનો ઉત્પાદ નથી, એ પલટો મારીને બીજી થાય છે. બે પર્યાયનો ઉત્પાદ એક સાથે થતો
નથી,
પહેલા સમયની બીજા સમયની એક સાથે થાય એ બિલકુલ
નથી.
કહે છે કે એવી એક સમયની જે પર્યાય છે એમાં નિત્યતા નહીં હોવાથી અને પોતે સ્વરૂપે નિત્ય હોવાથી, અનિત્યનો આશ્રય થઈ શકતો પણ નહીં હોવાથી, અને આશ્રય કરવાનો મિથ્યા પ્રયાસ કરે તો રાગાદી દોષની ઉત્પત્તિ થતી હોવાથી, એક સમયની પર્યાય પણ નિસાર છે, અસાર છે.
બરોબર.
જો પોતાની એક સમયની પર્યાય પણ નિસાર ને અસાર જેને ગણે છે, તેને અન્ય દ્રવ્ય ને અન્ય ભાવની સારભૂતપણાની વાત સ્થાપવાની એને માટે રહેતી
નથી,
એ સ્પષ્ટ થાય છે. એક સમયની પર્યાય પણ સાર નથી. સારમાં સાર તો એક આત્મા જ છે. આ શું સાર શું છે બતાવવામાં આવે છે? સારમાં સાર, સર્વસ્વ સાર, પોતાનું શુદ્ધાત્મ પણ છે, પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, તે જ ઉપાદે છે, તે જ આશ્રય કરવા લાયક છે, તે તેનું જ ભજન ભજવા લાયક છે.
કોઈ પણ અપેક્ષા આત્માને ગૌણ તો થાય ને કોઈ વખતે? મુખ્ય થાય
આત્મા ગૌણ થાય તે દિવસે સાધક પણ રહે
નહીં.
સાધક ને સદાય આત્મા જ ઊર્ધ્વ છે. આત્માને સદાય વૃદ્ધ રાખવો, મુખ્ય રાખવો, એમ છે. એની મુખ્યતા છૂટે એટલે સાધક દશા છૂટે. વિતરાગતા ન રહી એટલે વાત પૂરી થઈ ગઈ.
સાધ ભક્ત લાગે ને, સાધ ભક્ત લગાડવાનો
એટલે શું ગમે તેમ આડેધડ સિદ્ધાંત ન જળવાય એવી રીતે કથન ચાલે એ કોઈ સ્યાદવાદ
નથી.
સ્યાદવાદ નો અર્થ છે કે સાદ એટલે કથનચિત, કથનચિત એટલે મર્યાદિત. મૂળ સ્વરૂપના સિદ્ધાંત ને તોડ્યા, કોઈ ન્યાયને સાચવવા, કોઈ ન્યાયને સ્થાપવા કે કોઈ પ્રયોજનને વર્ષ, કોઈને કોઈ પ્રકારે પ્રયોજનને વર્ષ, પ્રયોજન એટલે ગુણને ઉદ્ભવ, ગુણને પ્રગટ કરવા અને અવગુણને નાશ કરવા, એવું જે પ્રયોજન છે એ પ્રયોજનના કોઈ પણ અંશતઃ પણ એને સ્થાપવા માટે એનો ન્યાય કરવામાં આવે એટલી જ એની મર્યાદા હોય. એવી કોઈ પણ મર્યાદા વાળા કથનને સ્યાત એટલે કથનચિત, વાદ એટલે કથન,
બરોબર
એમ કહી શકાય. પણ ન્યાય ને પ્રયોજન નો નાશ થતો હોય એવા કોઈ પણ કથન ને સ્યાદવાદ ની શૈલી માં સ્થાન મળતું નથી.
બરાબર,
કેટલાક વિચારો એવા કાલ ની ચર્ચા અમે પાંચ સાત જોવાનો વિચાર ચાલીને બેઠા હતા. શૈલી જે છે મુખ્ય વિચાર એના ઉપર કે મુનિઓની જુદા જુદા, મુનિઓની જુદા જુદા, આચાર્યોની જુદા જુદા, જ્ઞાનીઓની વિભિન્ન શૈલી, વિભિન્ન કથન પદ્ધતિ જોવામાં
આવે છે.
પણ જ્યાં સર્વનું પ્રયોજન અને સર્વનો અભિપ્રાય મૂળમાં જ્યાં એક છે,
એક જ છે,
ત્યાં કોઈ પણ શૈલી નો વિરોધ ન હોય શકે કે આમને આમ કેમ કહ્યું,
બરોબર
આવી શૈલી થી કેમ વાત કરી, એમ એનો નિષેધ ન હોય શકે.
બરોબર, સરસ વાત. શૈલી ગમે એ પ્રકાર,
શૈલી કરવાનો કોઈ દોષ
નથી.
શૈલી થાય, કોઈ પણ શૈલી થી કથન થાય એનો દોષ નથી, પણ એમાં ન્યાય અને પ્રયોજનનું ખૂન થતું હોય તો દોષ છે. અને એવું તો કોઈ પણ સાધકથી થતું નહીં હોવાથી, કોઈ પણ સાધકની કોઈ પણ કથન થયેલી માન્ય કરવી જોઈએ અને એને અમાન્ય કરવાનો પ્રસંગ હોવો જોઈએ
નહીં.
તેમાં પણ જેવો હજી મુમુક્ષુ છે, હજી પોતે સાધક નથી,
સાધક નથી મુમુક્ષુ,
તેનું તો ઘણો મર્યાદિત આ વિષયમાં અધિકાર છે. કે કોઈ પણ શૈલીને અમાન્ય કરવાનો તો અધિકાર પણ નથી.
સાધક કરતા નથી, મુમુક્ષુ
સાધક કરતા નથી, જે સાધક નથી એને અમાન્ય કરવાનો શું અધિકાર. કોઈ એમ કહે કે ભાઈ એ કોઈ અચ્છા વિદ્વાન છે, ટોપ રેન્કના વિદ્વાન છે, અને વિદવત્તા એની એવી છે કે એમાં કાંઈ બે મત નથી, તેથી વિદવત્તાથી એમ કહી શકે છે કે વિદવત્તા તે જ્ઞાની પણ નથી. બે માંથી કોણ આગળ છે, એ ગમે તેવા કોઈ વિદ્વાન હોય પણ એને આત્મજ્ઞાન ન હોય, અને કોઈ જ્ઞાની ભલે બિલકુલ વિદ્વાન ન હોય અથવા સામાન્ય વિદ્વત્તા તો પણ એ સારામાં સારા ઉચ્ચ કક્ષાના વિદ્વાન થી તે પર છે, પરનો અર્થ કે ત્યાં તેની બે ની સરખામણી ને બરાબર એ
સરખામણી થાય જ નહીં.
એનાથી પર છે, એનો ક્લાસ જ જુદો છે, એનો ક્લાસ જુદો છે.
એટલે
વિદવત્તા એ વિદવત્તા જ્ઞાનીઓની શૈલીમાં હા ના કરવાનો અધિકાર આત્મજ્ઞાન થાય ત્યાં સુધી તો પ્રાપ્ત નથી ને આત્મજ્ઞાન થતા એ સમસ્યા રહેતી
નથી. બરોબર, બહુ સરસ.
જ્ઞાનીના આશ્રયમાં જે અપેક્ષા હોય એ અપેક્ષા પકડાય નહીં જીવ અને કદાચ બીજી અપેક્ષા પકડીને એ માન્ય કરી દે તો એના કરતા મધ્યસ્થ રહે પોતે અને સમજવા પ્રયત્ન કરે કઈ સમજાતું નથી.
સમજવા પ્રયત્ન એ તો શિખામણની દ્રષ્ટિએ સારી શિખામણ છે પણ પોતાની બુદ્ધિ જ એમ કામ કરતી હોય કે નહીં અહીંયા જે છે એ આમ કહેવા માંગે છે ભલે ત્યાં એમ કહેવા ન માગતા હોય પણ એની બુદ્ધિ જ એમ કામ કરતી હોય કેમ કે કર્માનુસારીની બુદ્ધિ છે. ઉદયને જ અનુસરે છે હજી તો આત્માને અનુસરતો થયો નથી અંતર્મુખ થઈને એટલે બહિર્મુખ પણ ઉદયને જ એના પરિણામ અનુસરે છે. ત્યારે મતિ જ્ઞાનનો વિક્ષોપણ છે, જ્ઞાનનો વિક્ષોપણ છે એ પ્રકારે મતિસૂત કામ કરશે. જ્ઞાનમાં એ જ્ઞાનના પર્યાયમાં એ કાંઈ ને કાંઈ તો વિચારશે, વિચાર્યા વગરનો તો નહીં રહે. પછી પોતાની જેવી મતિ મતિ અનુસાર વિચારે છે એટલે એમાં એ મધ્યસ્થ રહે એ ક્યારેક એને ન સમજાય તો પણ કાંઈક એને સમજાય એની મતિ સમવાના મતિ અનુસાર ત્યાં મધ્યસ્થ કેવી રીતે રહે.
અહીં જ્ઞાની ભૂલ્યા છે એ રીતે પોતે ન વિચારે પણ પોતે વિચારે મને એ ગેર મળી બેસી પણ આચતો રહે.
જ્ઞાની ભૂલ્યા છે એવો વિકલ્પ નો સ્વપ્ને વિચાર કરવા જેવો નથી.
બરોબર, એક વાત
જાગતા તો નહીં પણ સ્વપ્ને પણ વિચાર કરવા જેવો નથી. કેમ કે કોણ જ્ઞાની છે એનો જો વિચાર કરવામાં આવે તો જેને આખા જગતને ગૌણ કરીને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરી ચૂક્યા છે અને આખા જગતના તમામ વિધવિધ વિષયોથી જેની વૃત્તિ અને ઉપયોગ પરાણમુખ થઈ શકે છે એટલી શક્તિ પ્રગટ કરીને જે જેણે સિદ્ધપદના ભેટા કર્યા છે એ ભૂલ્યા છે એવો વિકલ્પ પણ સ્વપ્ને આવવા
લીધે
તો પ્રશ્ન નથી. પણ અર્થઘટ વિજ્ઞાનોમાં જે માથાકૂટ થાય છે ને એ બધી અર્થઘટકની છે. કોઈ એમ કહે કે આમ અર્થ થવો જોઈએ, કોઈ એમ કહે કે આ વચનનો આમ અર્થ થવો જોઈએ, આ એક કઈક મતભેદોનો વિષય થાય છે તો આ પ્રકાર થાય છે અને બુદ્ધિવાદને કાંઈ ને કાંઈ અર્થ ભાષે જ છે પોતાની બુદ્ધિ અનુસાર. પછી તે સરળ છે કે અવળો છે એ જ્ઞાની નિર્ણય કરે.
બરોબર,
પણ કાંઈક તો એને ભાષે બુદ્ધિવાળાનો હોય તો ઉભો રહી જાય મારી બુદ્ધિ કામ કરતી નથી. પણ જે બુદ્ધિવાળા છે એ તો કાંઈ ને કાંઈ અર્થઘટન કરી જ કરીએ છે જે પ્રમાણે એની બુદ્ધિ કામ કરે એ રીતે અને એ રીતે ક્ષયોક્ષમ નડે છે. ક્ષયોક્ષમનો ઉઘાડ બાધક થાય છે એ અહીંયા થાય છે. બધાને ક્ષયોક્ષમનો ઉઘાડ બાધક થાય એમ નિયમ નથી. તેથી ક્ષયોક્ષમ વધારે ન હોય અને મારો ક્ષયોક્ષમ ઓછો હોય એમની એવી ભાવના કર્તવ્ય નથી. પણ ક્ષયોક્ષમ વધે ત્યાં આ સંભવિત દૂષણ છે એમ જાણીને પ્રત્યક્ષ જ્ઞાનીના યોગનો મહિમા કરવા આવે. જે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગનો મહિમા છે એ આવી નાજુક પરિસ્થિતિ જોઈને છે, બહુ ડેલિકેટ પોઝિશન છે કે એક બાજુ જો બુદ્ધિનો વિકાસ હોય તો સમજવામાં મદદગાર થાય તે જ બુદ્ધિનો વિકાસ મતી વિપર્યાસ હોય તો એટલું જ ઊંધું કરવામાં એ જ સાધન થઈ જાય બુદ્ધિનો ગાળ. તો ત્યાં શું કરવું કે આવી પરિસ્થિતિ જોઈને જ્ઞાનીઓએ શીખ આપી કે તમે સાધકના જ્ઞાનીના સંગમાં રહે, એથી કરીને ક્યાંય પણ તું ચૂક થઈશ, તારી ભૂલ થશે તો તમને સાચું માર્ગદર્શન મળી રહેશે. આ એક પરિસ્થિતિ ઉપર આ વિષયનું વધારે વજન સત્સંગાબંધનું જ્ઞાનીએ આપ્યું છે. એનું કામ ખાસ છે. ત્યાં સુધી બુદ્ધિમાં જે રીતે નિર્ણય થાય તો પણ સ્વરૂપનો નિર્ણય થયો બાકી છે ત્યાં સુધી આ નિર્ણયમાં પણ એવી ગાંઠને એવી પકડ ન મારવી કે મારું સાચું છે. સગવડ શું છે એને ભલે ખબર ન હોય પણ જ્ઞાની ને ખબર છે કે આ કેટલા પાણીમાં છે. વસ્તુ અનેક ધર્માત્મક, આત્મ પદાર્થ, જીવ પદાર્થ અનેક ધર્માત્મક, અનેક ગુણધર્મ છે, એનામાં અનંત ગુણધર્મ છે. જળ પદાર્થ, ફૂગળ, એનામાં અનંત ગુણધર્મ છે. હવે કથનની અંદર ક્રમે 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 જ કહી શકાય. કથનની મર્યાદા જે છે કે ક્રમથી જ બધું કહી શકાય, અને ક્રમથી બધું કહે ત્યાં એક સાથે બધું કહેવાતું નથી. કોઈ એક ભાગને કહેવાય છે, કોઈ એક નૈતના વિષયને, કોઈ એક ધર્મને, કોઈ એક ગુણને કહેવાય છે. ત્યારે વસ્તુનું સર્વાંગ ચિત્ર તે કથન દ્વારા જ્ઞાનમાં લગભગ જેઓ લઈ શકતા નથી, પ્રાય નથી લઈ શકતા. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે એમાંથી વસ્તુના સ્વરૂપ સંબંધી અન્યથા કલ્પના થાય છે. એ જે અન્યથા કલ્પના થાય છે એ જ ગ્રહિત વિચાર છે. ત્યાં નવું ગ્રહિત બુદ્ધિપૂર્વક છે. વિષય તત્વજ્ઞાનનો પોતે હાથમાં લઈએ છે, વ્યવસાય ઉપયોગનો વ્યવસાય થાય છે તત્વજ્ઞાનના વિષયનો, અને ગ્રહિત વિચાર સાધી લઈએ. આ પરિસ્થિતિ ઊભી થાય છે. બહુ નાજુક પરિસ્થિતિ છે. એ આનંદજી જે ગાયું છે કે ધાર તરવા ધોરણી ધોરણીમાં એ આવી પરિસ્થિતિ ઉપર નિર્દેશ છે. તરવારની ધાર ઉપર કોઈ હેલો જાય, કારીગર હોય, કળા શીખ્યો હોય તો હેલો જાય, એના પગે લો નહીં નીકળે. આ જીરેન્દ્રની જે વાત શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે, તત્શાસ્ત્રો જેને કહેવાય છે, એમાંથી કહેવાય છે ભેદથી અને અભેદને સાધી લઈએ એ વાત એટલી સહેલી નથી. તરવાર ધાર ઉપર એટલી સહેલી નથી, કેમ કે કથનમાં ખંડ પડે છે. કોઈ જ વાણી એક સાથે અનંત ગુણધર્મને કહીએ એ શબ્દ પુદગળમાં વચન વર્ગણામાં એ સામર્થ્ય નથી. પછી ગમે તેની વાણી હોય, કોઈ પણ વક્તા પ્રવક્તા હોય, વિશિષ્ટ વક્તા હોય, પણ વાણીના પુદગળમાં જ એવું સામર્થ્ય નથી કે અનંત ધર્માત્મક વસ્તુને એક સાથે કહી દઈએ. એ શક્ય જ નથી. એવી શક્યતા નહીં હોવાથી જે ક્રમે કરીને કહેવાય છે એમાં ભેદ પડે છે. વસ્તુ અભેદ છે ને એમાં ભેદ પડે છે. એ ભેદ પડે છે એવા કથનમાંથી અભેદનું ગ્રહણ કરી દઈએ અને અભેદને સાધી લે ત્યારે એને એ ભેદને ઓળંગી જઈને, ભેદના કથનને ઓળંગી જઈને બરાબર કામ કરી લીધું. અને એ કામ અઘરું છે, મુશ્કેલ છે. અનાદિની જીવની ભેદવાસી બુદ્ધિ છે, ભેદવાસનામાં એ સહેલાઈથી પ્રણમી જાય છે, એટલે એને ભેદ છૂટવો મુશ્કેલ છે. એવું જોઈને અભેદ નિરીક્ષાની શૈલી કોઈ કોઈ અધ્યાત્મના વિષય છે જ્ઞાનીઓના શ્રી મુખે છે ત્યારે બહુ જોરદાર આવે છે, ઘણી તીખી શૈલી આવે છે. એવા જોરથી ભેદોનો નિષેધ કર્યો, એવા જોરથી ભેદોનો નિષેધ કર્યો કે ગુરુ ભેદ તો કઈ કલ્પના છે, પર્યાય ભેદ તો કઈ કલ્પના છે, વસ્તુ અખંડ છે, અભેદ છે. એમ અનેક પ્રકારે બહુ જોરથી ભેદ અભેદને સ્થાપવા માટે ભેદનો નિષેધ પણ કર્યો. એનું કારણ કે એ અભેદ જલ્દી છૂટતો, ભેદ જલ્દી, ભેદનો પ્રકાર જલ્દી છૂટતો નથી. અને ભેદનો પ્રકાર નહીં છૂટતો હોવાથી રાગ છૂટીને વિકરાગતા થવી, અભેદનો આશ્રય થવો, એ પ્રયોજન સધાતું નથી. એટલે એવી દુષ્કર પરિસ્થિતિ જોઈને અભેદનો આશ્રય કરાવવા માટે ઘણું જોર લઈને કેટલીક કઠિન શૈલીઓ પણ આવે છે, આવે છે, તે યોગ્ય છે. સારમાં સાર કોઈ આત્મા છે તો આખા વિશ્વમાં એક સારભૂત તત્વ હોય તો પોતાનું આત્મતત્વ છે, એ સિવાય પોતાને માટે તો કોઈ સારભૂત નથી. અન્ય સમસ્ત છે તે રાગનું નિમિત્ત થતું હોવાથી, સમસ્ત અન્ય જે કાંઈ છે તે વિશ્વમાં રાગનું નિમિત્ત થતું હોવાથી એને અસાર કહીને ત્યાંથી એનું વલણ બદલાવા માગે છે. બરોબર, બહિર્મુખ વલણ છોડાવીને અંતર્મુખ વલણ કરાવવાનો આમાં પ્રયોજન છે. અને એ કેમ થાય એની જેને અંતર જિજ્ઞાસા છે અને એનો અંતર જેને પ્રયત્ન છે એને આ વાત સીધી સરળ પડે છે, બરાબર, સુગમ પડે છે. બરાબર, જો મારે અંતર્મુખ થવું છે તો બીજું બીજા કોઈ મારા સ્વરૂપને છોડીને અન્ય ક્યાંય પણ સાર એટલે સુખ અને હિતનું કારણ જોવામાં આવે, સાર એટલે સુખ અને હિત એનું જો કારણ જોવામાં આવે તો પરિણામ એ બાજુથી પાછા ફેરવી શકાશે. જ્યાં જેને સુખ હિત અને લાભ માન્યો ત્યાં ઉપયોગને જતો રોકી શકાય નહીં, ઉપયોગ એ બાજુ ચાલ્યો જાય, ચાલ્યો જાય ને ચાલ્યો જ જાય. આ કુદરતી પરિસ્થિતિ છે. ચૌદ બ્રહ્માંડમાં સારમાં સાર એક આત્મા છે, એ સિવાય બીજું બધું નિસાર છે. ચૌદ બ્રહ્માંડ નિસાર છે. મનુષ્ય થાય, ઉત્કૃષ્ટ પુણ્યધારી થાય તો એને છ ખંડનું રાજ મળે, એથી આગળ નહીં. છ ખંડના રાજથી
આગળ નહીં,
આગળ નહીં. એટલે કે કોઈ ચક્રવર્તી એવો ન હોય કે આખા મનુષ્ય લોકનો અધિપતિ હોય. છ ખંડની મર્યાદા, એના ઉત્કૃષ્ટની મર્યાદા કેટલી? છ ખંડની. આખા મનુષ્ય લોકની એક વિભાગ થઈ ગયો, મનુષ્ય લોકનો અમુક વિભાગ થઈ ગયો. કેમ કે પાંચ વિભાગ વિદેહ બીજા ક્ષેત્રો તો છે, એમાં બધા માટે એક ચક્રવર્તી નું રાજ હોય એવું તો ક્યારે બની શકે
નહીં.
જો સુરેન્દ્ર થાય, દેવ નો ઇન્દ્ર થાય તો પણ એ જે દેવ લોક માં હોય એનો ઇન્દ્ર થાય,
સૌધર્મ ઇન્દ્ર હોય,
સૌધર્મ ઇન્દ્ર હોય તો
સૌધર્મ ઇન્દ્ર
ત્યાં સ્વર્ગ, ત્યાંના જે સ્વર્ગ હોય એનો ઇન્દ્ર થાય. પણ કોઈ ઇન્દ્ર એવો ન હોય કે સોળે સોળ દેવલોકનો વિમાનો છે, અનુત્તર વિમાન ને બધાને એક અધિપતિ હોય એવું કોઈ નથી મળતું. બરાબર, બધાની માટે
હાઈકમાન્ડ નથી,
કોઈ હાઈકમાન્ડ નથી, શું હાઈકમાન્ડ એક કઈ નથી.
બરાબર,
ત્રણ કામના નથી કોઈ થતું. એટલે આખા તમામ દેવો છે, ઉપલો જે માળ છે, ત્રણ ખંડ છે ને, દેવલોક મનુષ્યલોક ને નારકી
નારકીલોક નો
આખા ઉર્ધ્વલોક નો એક જ અધિપતિ હોય એવો કોઈ ઇન્દ્ર થતો નથી. આખા ઉર્ધ્વલોક નો એક જ અધિપતિ હોય એવો કોઈ મનુષ્ય થતો નથી. તો ત્રણેય ખંડ નો તો અધિપતિ નો પ્રશ્ન રહેતો નથી. છતાં અહીંયા કહે છે કે કદાચ ત્રણેય લોક નો તને અધિપતિ બનાવવામાં આવે તો એ નિસાર છે.
બરોબર,
શક્યતા નથી, મને શકતું નથી, ભૂતળ નું ભવિષ્ય થી, પણ છતાં માની લે, તર્ક કરીએ, તારી અંદર માં આપી દઈએ, તારી આજ્ઞા ચાલે, બધું નિસાર છે, તોય તને સુખ નહીં ઉપજે એમ કે છે. અને દુઃખ શું કરવા ઉપજે છે ભાઈ, કે તારું ધાર્યું થતું નથી, તું ઈચ્છા છે એ પ્રમાણે જગતમાં નથી થતું, ઘરમાં નથી થતું, દુકાનમાં નથી થતું, સમાજમાં નથી
થતું,
ત્યાં ત્યાં નથી થતું, ત્યારે એને દુઃખ થાય છે. પણ કે છે કે એક વાર ત્રણ લોક ચૌદ બ્રહ્માંડ તારી આજ્ઞા મારીએ કે તારી આણ વર્તે, તારી આજ્ઞા ચાલે, એવી પરિસ્થિતિ એક વખત હોય તો પણ તને સુખ નહીં મળે એનાથી, તારી આતુરતાનો નિમિત્ત થશે. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રોએ અનુભવ કર્યો છે કે આ ઇન્દ્રાસન, દૈવી ઇન્દ્રાસન ઉપર જ્યાં ઉપયોગ જાય છે તો અંદરમાં આગ લાગે છે. રાગ આગ દહે સદા સમાન, ઉપયોગ જાય છે ત્યાં રાગ ઉત્પન્ન થાય છે. આ ઠીક છે, સમ્ય દ્રષ્ટિઓ અસ્થિરતાનો રાગ છે, દર્શન નો રાગ નથી, ઉપયોગ જાય છે, સાથો સાથ રાગ ઉત્પન્ન થાય છે, આગ લાગે. સમ્ય દ્રષ્ટિ છે એટલે આગ લાગે છે, ઓલા ને તો મીઠું લાગે, એને રસ પડે, એને તો આગ કે વગર આગની, એને દુઃખ કે સુખની એને ખબર નથી. સુખ દુઃખની મિથ્યા દ્રષ્ટિને ભાન નથી. જેને આત્માનું સુખ અને શાંતિ અનુભવ્યું છે, એ સુખ દુઃખને એના મૂળ અસલ તત્વ સ્વરૂપે જાણે છે અને અનુભવે છે, એટલે એને લક્ષ દેતા એના ઉપર દુઃખનો અનુભવ થાય છે. સ્પષ્ટ લખ્યું છે, ઇન્દ્રાદિ સંપદા દુઃખરૂપ છે એ ઇન્દ્રો જાણે છે. કોણ જે સમય દ્રષ્ટિ ઇન્દ્રો છે, ઇન્દ્ર સમય દ્રષ્ટિ હોય છે, ઇન્દ્ર તો સમય સરવાર સિદ્ધિમાં બધા હવન અહમ ઇન્દ્રો છે, બધા ચરમ શરીર છે, સરવાર સિદ્ધિ વાળા તો બધા પછી પછી એક ચરમ શરીર અને દ્રષ્ટિ અને છતાં એમાં એકાવતારી હોય પાછા, એટલે એ પદ એકાવતારી ને સંબંધ નથી, સર્વાર સિદ્ધિમાં એવું છે. આ સ્વધર્મ ઇન્દ્ર છે એ કાકારી છે, સ્વધર્મ ઇન્દ્ર કાકારી છે. ખાસ કરીને જે ભગવાનના જે પંચકલ્યાણ કરવા આવે છે તો એ કાકારી છે. બીજા ખ્યાલ નથી, બધા ઇન્દ્ર બધા કાકા છે. ચૌદ બ્રહ્માંડમાં સારમાં સાર એક આત્મા છે, એ સિવાય બીજું બધું નિસાર છે. એટલે કે આત્માને ચૌદ બ્રહ્માંડમાં કોઈ પદાર્થ હિતરૂપ નથી અને સુખરૂપ નથી. પૈસા, લક્ષ્મી, ચક્રવર્તી પદ, ઇન્દ્ર પદ, એ બધું નિસાર છે, કુજની પદવી છે. બરાબર, કુજના સંજોગોને કારણે જે કાંઈ જગતમાં મહત્તાવાન અને મોટાવાળી ચીજો ગણાય છે એ ખરેખર આત્માને દુઃખના નિમિત્ત છે અને સુખના નિમિત્ત કોઈને નથી. કોઈ મિથ્યા દ્રષ્ટિ પૈસા લક્ષ્મી ઇન્દ્રપદ આદિથી પોતાને સુખી 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 અનુભવ કરતો હોય તો એ ભ્રમણાએ કરીને છે, એ વાસ્તવિક સુખી નથી. ભ્રમણાથી કોઈ દુઃખને સુખ માને, ભ્રમણાથી કાચને હીરો માને, તો તેથી કઈ વસ્તુમાં ફેર પડતો નથી. તેથી બધું નિસાર છે. ચૈતન્ય બાદશાહ એક જ જગતમાં સાર છે. બાદશાહ તો અંદર તો કોઈ વખત એમ કહે છે કે ભાઈ તું ત્રણ લોકનો નાથ છો, કઈ આધિપત્ય ચાલે છે. પણ ત્રણ લોકમાં કોઈ પણ પદાર્થની અપેક્ષા તને નથી, એટલે કે દીનતા નથી. તેથી દીનતા ન હોય, રાજા હોય બાદશાહ હોય એને દીનતા, રાજાને ભીખ માગે ન
માગે
એવી અપેક્ષા રાખીને કે ત્રણ લોકનો નાથ, તું છો જીવ ને તું છો નાથ એમ કહી શકે છે કે આ હા સાથ કુદરતી નથી. કરતા મટે તો તૂટે કર્મ, એ છે મહાભજન નો ધર્મ. કરતા મટી જાય, તું છો જીવ ને તું છો નાથ એમ કહીને આચાર્યોના જ્ઞાનીઓના કથન યોગ થઈ જાય, કામ કરી જાય. કેટલીક તૈયારી પણ એની યોગ્યતામાં હોય છે, એને સમ્યક માર્ગ ને સમ્યક પામેલા જીવો બની જાય, તરત કરતો લાગી જાય. ચૈતન્ય બાદશાહ એક જ જગતમાં સાર છે. એટલે પોતે સાર છે. અણાતુર આનંદ નો કંદ, ગ્રહ સામાન્ય વસ્તુ તે એક જ સાર છે. ચક્રવર્તી પદ કે ઇન્દ્ર નું ઇન્દ્રાસન તે પણ સાર
નથી.
અણાતુર આનંદ નો કંદ પાછો એવો કે જેટલો અનંત આનંદ સ્વરૂપમાં મૂળથી છે એટલો જ કાયમ માટે રહે છે એવો આ કંદ છે. કંદની વનસ્પતિ આવે છે, શક્તિ ઘણી હોય છે. એમ કે છે આ આનંદ કંદ એવો આત્મા એવો છે કે એનામાં જે આનંદ ભર્યો છે એ શાશ્વત છે. અનંતકાળ પહેલા જે હતો એ અનંતકાળ કાયમ માટે શાશ્વત રહે એવો આનંદ કંદ આત્મા છે. ધ્રુવ છે એટલે એવો ને એવો છે, એ વસ્તુનું સામાન્ય સ્વરૂપ છે, કાયમ રહેનારું સ્વરૂપ છે, એ એક જ સાર છે. એ પોતાનું થયું છે, પોતાને આશ્રય કરવા લાયક છે, એને છોડીને પરિણામ ક્યાંય જાય એમ કહે છે તો એ કરવા લાયક નથી, એ કર્તવ્ય નથી. અને તેથી અહિંસ પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા એટલે મોક્ષ પામેલ આત્માઓ, આ સિવાય એના પરિણામ બીજે ક્યાંય જતા નથી. પોતાના સ્વરૂપમાં વિશેષપણે અંતર્મુખ લીન પૂરેપૂરા પરિણામ નિરવશેષ, એટલે કાંઈ બાકી રહે કોઈ અંશ બાકી રહ્યા વિના સર્વથા એ પોતાના સ્વરૂપમાં ડૂબેલા રહે છે. કેમ કે એટલું સારભૂત છે, એ સિવાય બીજું કઈ સારભૂત નથી.
વાત તો બહુ સહેલી છે, વાત તો બહુ સહેલી છે, સરસ
સહેલી છે, પણ એને એ વાત
કરવું
અંદરમાં ઘર કરે તો કામ
દૂર છે.
સાચી જ વાત, એ સારું સ્વરૂપ છે, સારભૂત છે, કઈ બીજાની પરાધીન વાત નથી કે કોઈ આપે તો મળે ને ન આપે તો ન મળે, બતાવે તો મળે ને ન બતાવે, ગોપ્ય નિકાળી રાખે તો ન ખબર પડે
એમ નથી.
એવું છે નહીં, પ્રગટ જ્ઞાન લક્ષણ થી જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા ઓળખી એનું ઓળખાણ થતા મહિમા થઈને એકાગ્રતા સુધી પરિણામ જાય છે. એકાગ્રતા થાય અને અનુભવ થાય ત્યારે એમ બરાબર પ્રતીત થાય છે કે આવું જે સર્વોત્કૃષ્ટ તત્વ છે એ જ મારા માટે સારભૂત છે ને સર્વથા એમાં જ લીન રહેવા જેવું
છે.
બાકી જગતના જે ચક્રવર્તી પદ કે ઇન્દ્રનું ઇન્દ્રાસન તે પણ સાર
નથી.
32 લાખ વિમાનનો સ્વામી હોય, કોઈ શાશ્વત તો છે નહીં, ભલે શાશ્વત નું હોય પણ થોડો કાળ તો મજા છે કે ના, એ પણ એને દુઃખ નું નિમિત્ત છે અને સુખ નું નિમિત્ત
નથી.
જ્યાં એના ઉપર જાય છે અથવા જેટલી અંશે એને પર વિષયમાં રસ છે, એકાગ્રતા છે, એટલું એની અંદરમાં આકુલતા અને દુઃખનું ઉત્પન્ન થવું નિયમથી છે, થયા વિના રહે જ નહીં.
બરોબર,
દુઃખ જરા પણ ન જોઈએ, પરિપૂર્ણ સુખ જોઈએ એવું જીવનું સ્વરૂપ હોવાથી આ બધાનો નિષેધ કરવામાં
આવ્યો.
પદ લેવાની ભાવના થાય તો એ ભ્રમણામાં વધારો છે. તું સર્વોત્કૃષ્ટ પદે તારા સ્વરૂપે બિરાજમાન હોવા છતાં નીચેના પદની વાંછા કરે છો, મૂર્ખ છો. મારે ઇન્દ્ર થવું છે, મારે રાજા થવું છે, મારે આમાં મુખ્ય સ્થાન જોઈએ છે, પણ ઘરમાં દુકાન
મૂર્ખ
છે.
બરોબર, એમ જ
છે. એ તો સર્વોત્કૃષ્ટ પદ બિરાજ મળે છે, પછી બીજું પદ લેવા માટેનો તારો પ્રયત્ન છે, તારી દેખાય સિવાય બીજું કાંઈ
નથી.
તો નીચ પદમાં ઉચ્ચ પદ માની દે ખુશી થવાની વાત છે. બીજું કઈ રાજા દારૂ પીને ખાવું છે એમાં પડે દંડવાડમાં, દારૂ ગરમી શરીરમાં હોય એટલે એને તો ટાઢું લાગે રાજા અને આ ગંદવાડમાં એમ કે છે. આવી વાત છે, આ દ્રષ્ટાંત આપ્યું છે દીપચંદજી અનુભવ પ્રકાશ. રુચપટ માની માની ને તું ખુશી ખુશી ને રાજી રાજી થાય છો, આ તો તારી ભ્રમણા કેવી છે? પોતાના પરમાત્મ પદ નો અનાદર નો મહાન દોષ છે, અને એ દોષ નું ફળ નિગોદ છે. કેમ નિગોદ માં જાય છે? પ્રશ્નમાં પણ એની સ્થિતિ છૂટી જાય છે. મર્યાદિત કાળમાં ઉત્કૃષ્ટ 2000 સાગર નિગોદ માં ચાલ્યો જાય છે કે અનાદર કરે છે. મિથ્યાત્વ છે તે સ્વરૂપ ના અનાદર નું મુખ્ય ભાવ છે. એટલે શુભાશુભ ભાવ કરતા પણ મિથ્યાત્વ નો દોષ વિશેષ ગણવામાં આવવાનું કારણ એ છે કે એમાં પોતાના નિજ પદ નો પરમાત્મ પદ નો અનાદર વર્તે છે. તેથી એને ટાળવાનો મુખ્ય ઉપદેશ જીન શાસન માં આપ્યો છે.
પરમ કૃપાલુ શ્રી વાસુદેવ નો જય સનાતન દિગંબર જય સાર.